ભલા ભક્તો, સવારમાં અને બપોર પછી બંને વિભાગમાં અદ્ભુત ચરિત્રો ચાલે છે. એક બાજુ ઘનશ્યામ લીલામૃત, બીજી બાજુ હરિલીલામૃત. ઘનશ્યામ લીલામૃતમાં તે અદ્ભુત લીલાઓ કરે છે, હરિલીલામૃતમાં પણ અદ્ભુત લીલા કરે છે. ભક્તોને પોતાના સ્વરૂપમાં વૃત્તિઓનો નિરોધ થાય એટલા માટે ભગવાન, કારણ કે મનને રોકવું એ કઠણ કામ છે, પણ મહારાજ એવા ચરિત્રો કર્યા જેમાં મન રોકાઈ જાય. એમ બે ગ્રંથો બહુ અદ્ભુત છે, અને સાંભળેલું એ જ્ઞાન, એ ચરિત્રનું રસાપાન જતો ન રહે એટલે ઉપર આપણે પછી વચરામૃત વાંચીએ છીએ. કારણ કે આ જ્ઞાન પાછું થાય તો એ ટકી રહે ને. એમાં આપણે સવારમાં સારંગપુરનું 15મું વાંચ્યું હતું સમજાતા, અત્યારે 16મું સમજવા માટે પ્રયાસ કરશું. મહારાજ શું કહેવા માગે છે? સ્વામિનારાયણ રે, સ્વામિનારાયણ રે. સંવત 1877ના ભાદરવા સુધી પંચમીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્ય જેવા ખાચરના ઓરડાની અવસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને સ્વરશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરણ બેઠી હતી. પછી પરમાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, જે શ્રી નરનારાયણ ઋષિએ જે તે બદ્રિકાશ્રમમાં રહ્યા થકા ભરતખંડના સર્વે મનુષ્યના કલ્યાણને અર્થે અને સુખને અર્થે તપ કરે છે, ત્યારે સર્વે મનુષ્ય કલ્યાણના માર્ગને વિશે કેમ નથી પ્રવર્તતા? શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર તો તે શ્રીમદ ભાગવતના પંચમા સ્કંદને વિશે જ છે, જે એ ભગવાન તપ કરે છે તે તો પોતાના ભક્તને અર્થે કરે છે, પણ અભક્તને અર્થે નથી કરતા. કેવી રીતે? તો આ ભરતખંડ વિશે અતિશય દુર્બળ એવો જે મનુષ્ય દેહ, તેને દુર્લભ એવો જે મનુષ્યનો દેહ, તેને જાણીને જે જન ભગવાનના શરણને પામે છે ને ભગવાનની ભક્તિ કરે છે, તે જનના અનુગ્રહને અર્થે તપસ્વીના જેવો છે વેશ જેનો, એવા જે શ્રી નરનારાયણ ભગવાન તે જે તે કૃપાએ કરીને મોટું તપ કરે છે અને પોતાને વિશે નિરંતર અધિકપણે વર્તતા એવા જે ધર્મ જ્ઞાન વૈરાગ ઉપશમ ઐશ્વર્ય આદિ ગુણ તેને યુક્ત એવું જે તપ તેને કરતા થકા તે ભગવાન જે તે આ જગતનો રાત્રિ પ્રલય થાય ત્યાં સુધી બદ્રિકાશ્રમ વિશે રહ્યા છે અને ભરતખંડ વિશે રહ્યા જે તે પોતાના ભક્તજન, તેમના જે ધર્મ જ્ઞાનાદિ ગુણ તે જે તે અતિશય અલ્પ હોય તો પણ તે ભગવાનના ગુણયુક્ત તપને પ્રતાપે કરીને થોડા કાળમાં જ અતિશય વૃદ્ધિને પામે છે. અંતે પછી તે ભક્તજનના હૃદયની વિશે ભગવાનની ઈચ્છાએ કરીને જણાતું જે અક્ષર બ્રહ્મ એવું તેજ, તેની વિશે સાક્ષાત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું દર્શન થાય છે. એવી રીતે જે પોતાના ભક્ત છે તેમનું તે ભગવાનના તપે કરીને નિર્વિઘ્ન કલ્યાણ થાય છે, પણ જે ભગવાનના ભક્ત નથી તેમનું કલ્યાણ થતું નથી, એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર છે. વચનામૃત 16મું છે, પરમાનંદ સ્વામીનો પ્રશ્ન છે. પરમાનંદ સ્વામી કહે કે શ્રીમદ ભાગવતમાં એવું કહ્યું છે, ભગવાન નરનારાયણ બદ્રિકાશ્રમમાં જે તપ કરે છે, ભારત વર્ષની અંદર રહેલા જે મનુષ્ય એના કલ્યાણ માટે કરે છે, તો બધા કલ્યાણ માર્ગે કેમ નથી ચાલતા? ભગવાન સ્વયં ભક્તને અર્થે બધાને માટે જો દાખલો કરતા હોય તો કલ્યાણ માર્ગે હાલવા જોઈએ ને, એવો પરમાનંદ સ્વામીનો પ્રશ્ન છે. પણ મહારાજે બહુ સરસ ઉત્તર આપ્યો. મહારાજ કે ભગવાન નરનારાયણ તપ જરૂર કરે, આપણા મનમાં થાય કે ઈહું કામ કરતા છે, એનું કારણ એ છે, તમને ખબર બધા સરપંચના મનમાં એમ હોય કે મારું ગામ સરક વ્યવસ્થિત થાય એમ. એમ આ ભારતખંડ છે ને, ભરતખંડ એ ભગવાન નરનારાયણનો છે, એટલે એના મનમાં સહજ હોય કે મારા મુલકના લોકો બધા સુખી થાય, હું દાખલો કરું એમ, થોડોક જોઈએ કરે ને તો થોડુંક હું કરીશ. સરકારની સબસિડી આપતા ચાલી હાંઠ નથી કરતા ચેકડેમમાં, પણ જેવું સરકારની ન્યારે આપણે કરીએ છીએ ને એવું જ ભગવાન ન્યારે કરીએ છીએ. સરકારે છે 40-60 કે 60% અમે આપીએ, 40% તમે કાઢજો, તે સરકારના 60 આપેલા એ પૂરા ન વાપરીએ, બોલો એમાંથી કાઢ લઈએ. અને પછી કહે કે પહેલા વર્ષે ધોવાઈ ગયો, ધોવાઈ જ જાય, શું થાય કહો. એમ ભક્ત જે દાખલો કરે છે એ દાખલો માયા જલ્દી ફાવવા ન દે એ પરિસ્થિતિ નિર્માણ ન થાય એટલે ભગવાન એ ભક્તની રક્ષા કરે છે. અને ભક્તો હકીકત ભગવાન રક્ષા કરે છે. જો ભગવાન નો રક્ષા કરે તો કોઈની તાકાત નથી કે માયાની સામે માથું ઊંચકી શકે. તો તમારા મનમાં સંકલ્પ થશે કે ભગવાન રક્ષા કરે છે તો ધ્યાન ભજન આદિકમાં બેસી ત્યારે વિક્ષેપ કોણ કરે છે? કારણ કે વડતાલના પાંચમાં આવો જ પ્રશ્ન છે ને, મહારાજ ભગવાનના ભક્તને માયા સહાયરૂપ થઈ જાય છે તો પછી વિક્ષેપ કોણ કરે છે? અને એવો જ પ્રશ્ન થાય. પણ ભક્તો વિક્ષેપ એને કરે, યાદ રાખજો, વિક્ષેપ એને કરે. માયા છે ને એક ભગવાનની શક્તિ છે, બરાબર યાદ રાખજો. માયા ભગવાનની વિરોધી બિલકુલ નથી, ભગવાનની શક્તિ છે. અને શક્તિ છે આટલું જ નહીં, ભગવાનની આજ્ઞામાં સંપૂર્ણ રહેનાર છે. અને હેરાન કોને કરે? ભગવાનની આજ્ઞા લોપે એને કરે. એ એટલી બધી વફાદાર છે, એવું માને છે કે મારા માલિકનું કર્યું જ થવું જોઈએ, એનું જ ધાર્યું થવું જોઈએ. અને ભગવાનનું ધાર્યું જીવ જયારે ન કરે અને પોતાનું ધાર્યું કરે ને ત્યારે માયા ખીજાય, તે મારા ધણીનું ધાર્યું કેમ ન કર્યું, હું તને જોઈ લો એમ, સમજાય? અને પછી માયા વિફરે છે. બાકી ભગવાનની આજ્ઞામાં જે કટિબદ્ધ બનીને રહે એની હામું માયા જોતી નથી, એને તો વંદન કરે છે. નહીં તો શું કરે, માયા પોતે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે, વાઘણનું રૂપ ધારણ કરી લે, આંખ દ્વારા, કાન દ્વારા, જીભ દ્વારા, ત્વચા દ્વારા, એક એક ઇન્દ્રિયોના દ્વારા જીવને પછાડવાનું જ કામ કરે. પણ ક્યારે? ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરે ત્યારે. જો ભગવાનની યથાર્થ આજ્ઞામાં રહે ને તો એની એ જ માયા સહાયરૂપ બને. દાખલા તરીકે કાન છે એ કોણ આપેલા? માયાના છે ને. આપણને કાન ન હોત તો આ શિબિરનો લાભ મળત? તો શું કરે, માયા પોતે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે, વાઘણનું રૂપ ધારણ કરી લે, આંખ દ્વારા, કાન દ્વારા, જીભ દ્વારા, ત્વચા દ્વારા, એક એક ઇન્દ્રિયોના દ્વારા જીવને પછાડવાનું જ કામ કરે. પણ ક્યારે? ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરે ત્યારે. જો ભગવાનની યથાર્થ આજ્ઞામાં રહે ને તો એની એ જ માયા સહાયરૂપ બને. દાખલા તરીકે કાન છે એ કોણ આપેલા? માયાના છે ને. આપણને કાન ન હોત તો આ શિબિરનો લાભ મળત? એ કોને અપાયો? માયાએ. આંખ છે ત્યારે જ હવારથી આપણને આનંદ આનંદ થાય છે ને. આંખ ન હોત તો એ પૂજન, એ બધી જે બધી વિધ પ્રકારના અત્યારે આપણે દર્શન કરવા ગયા, સ્નાન કરું, કાંઈ દર્શન થાત, તે આંખ કોને આપીશ? માયાએ. પણ માયા વિફરે ક્યારે? એલા ભલા માણસ, આ કાન મેં તને ભગવાનની કથા વાર્તા સાંભળવા માટે આપ્યા, લંત બીજું સાંભળશો? જીવ બીજું સાંભળે ત્યારે માયા વિફરે છે. મેં આંખ ભગવાનના દર્શન કરવા માટે, એના સંતો ભક્તોના દર્શન કરવા માટે, આચાર્ય મારના દર્શન કરવા માટે, તારી પાસે સારું દેખવા માટે આપ્યા, એને બદલે તું બીજું જોશો? હવે તારી વાત છે. એને માયા નડે છે, ભગવાનના ભક્તને માયા નડતી નથી, સહાયરૂપ થઈ જાય છે. અહીંયા બહુ અદભુત પ્રશ્નનો ઉત્તર મહારાજ આપે. મહારાજ કે સાંભળો, ભગવાન નરનારાયણ સાધન જરૂર કરે છે, પણ કોને માટે? પોતાના ભક્તને અર્થે. પોતાના ભારત વર્ષની અંદર જે ભજન કરે છે, જે નિયમ આદિકનું પાલન કરે છે, તો એ અખંડ અનુસંધાન રાખે છે કે રખે ને માયા ભૂલ નથી કરી જતી ને, માયા ઉતાવળમાં કઈ ભૂલ નથી કરી જતી ને. કારણ કે બધી બાબતમાં ક્યારેક ક્યારેક ભૂલ થઈ જાય ને, કોમ્પ્યુટર શોધાણો તો એમાં ક્યારેક ભૂલ થઈ જાય. બોલો, એ ગરીબ ભગત ક્યાં મને મુંબઈ આ ફેરથી ગયો ને ત્યારે ક્યાં થતી કે સ્વામી મારા ઘરનું 1,96,000 લાઇટ બિલ આવ્યું. કેટલું? 1,96,000. મેં તો કેવડો ફ્લેટ છે કે વનરૂમ કિચન, એ કે વેચી નાખો કેટલા રૂપિયા આવે. મેં કે એમ કેમ થયું? એ કે હું તો પછી લઈને ગયો, ઓલા લોકોએ માફી માગી, ભાઈ સાહેબ કેસ બેસ કરતા નહીં, મારા કોમ્પ્યુટરમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ. કે એટલે ભલે ભલી વસ્તુ ભૂલ કરે ને, એમ માયા રખે ને ભૂલ ન કરી જાય. ભગવાનનો જે ભક્ત છે એ ભક્ત ભજન કરે છે, આજ્ઞા પાળે છે, રખે ને એમાં અવરોધ રૂપ ન બની જાય, એનું ભગવાન અખંડ અનુસંધાન રાખે છે. અને બીજા નંબરમાં ભક્ત કરતા કરતા થાકી ન જાય. ભક્ત ભજન કરતા, નિયમ પાળતા, વગેરે વગેરે કરતા થાકી ન જાય. એટલે ભગવાન શું કરે? નાનું બાળક હોય, નાનું બાળક હલતા હલતા થાકી ન જ એટલે એની માં એને આંગળી આપે, એટલે આંગળી પકડે, આંગળીને ઓથારો ઓથારો હલાવ્યો અને આંગળીને ઓથારો ઓથારો 2 કિલોમીટર કાપી નાખે. એમ ભગવાન પણ વિચારે છે કે જીવ જે છે મૃત્યુ લોકના ભક્ત હોવા છતાંય પણ નાના બાળક જેવા છે, એને જરા તરા જો આધી વ્યાધિ જેવું કાંઈક આવશે તો પડી જાય, મોક્ષને માર્ગે હાલી નહીં હગે. એટલે ભગવાન આંગળી આપે છે, પોતાનું સામર્થ્ય વાપરે. કારણ કે આંગળી આપે ને આપણે એમ કે ખાલી આંગળી પકડી છે, ખાલી આંગળી પકડાતી નથી, પણ આંગળી પકડે ને એટલે જેની આંગળી છે એની શક્તિ આંગળી પકડનારમાં જાય છે, એને અડધો પરિશ્રમ પડે, અડધો પછી આંગળી પકડે ને એને પડે. એટલે ભગવાન ભક્તને આંગળી પકડાઈ દે છે કે તું મારી આંગળી પકડ, કે જેથી કરીને તને ઓછા પરિશ્રમે આ માયાની પાર ઉતરી શકાશે. એટલે ભારત વર્ષની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણે નરનારાયણ દેવને ખાતું આપ્યું છે, અને ખાતું હોપ્યું અને સાથે એમ કહ્યું કે આ મૃત્યુ લોક તમને હોપીએ છીએ, ભારત વર્ષના રાજા બનાવીએ છીએ, તો પ્રજા સુખી થયું કરજો. તે જેને જે ખાતું હોપે ને એની જવાબદારી થઈ જાય. તમને ખબર, કોઈ પણ બેંક હોય ને નવા મેનેજર આવે ને એની શું તૈયારી હોય ખબર, લોકો કેટલી વધારે ફિક્સ મૂકે છે અહીંયા, અખંડો કઈ ખબર પડે કે પહેલી સંસ્થા પાસે રૂપિયા પડ્યા કરોડ 2 કરોડ તરત પગી જાય. વાત સમજાય? પુરુષોત્તમ નારાયણ ની આપેલી સામર્થ્યમાં વર્તે છે, એટલે છે મેનેજર અને એને આ ખાતું સોંપેલું છે કે આ ખાતાની અંદર લોકોને સુખિયા કરજો. એટલે ભગવાન નરનારાયણની અનુસંધાન છે કે પુરુષોત્તમ તત્વ મારા ઉપર રાજી થાય એવું જ મારે કરવું છે, અખંડ એવું અનુસંધાન છે, એવું જ મારે કરવું છે. એવું કેમ થાય? તો કે આ પ્રજા બધાને સુખી કરું તો થાય, એને માટે સ્વયં હું દાખલો કરીશ, થોડોક એ કરે થોડોક હું કરીશ, અને આ જીવ જથ્થાબંધ પ્રકારમાં જો મોક્ષને પામી જાય તો મને પ્રમોશન મળે, પુરુષોત્તમ નારાયણ મારા પર રાજી થાય, એટલા માટે નરનારાયણ દેવ ભારત વર્ષના ભક્તને અર્થે સાધન અને તપ કરે છે, મહેનત કરે છે, કે જેના અવલંબન કરી એને ભક્તને તો ફાયદો થાય પણ એના કરતા ઓલાન જાજો થાય. હમણાં કેવું ફોન એકબીજાને શું કર્યા, ભેગા કર્યા નહીં? કયો ફોન છે? ગ્રુપ ફોન. કઈ કંપનીના? હચ કંપનીના ગ્રુપ ફોન કર્યા છે. એમાં આપણે ઓલું કરીએ ને શું કે આપણે બધા ભેગા થાય ને તો આપણને વિના મૂલ્ય પરસ્પર ફોન થાય, કે ગમે એટલા કરીએ તોય આપણને ફાયદો થાય ને, આપણને ફાયદો થાય એટલે આપણે જોડીએ. પણ ઓલા દલાલ એને શું કે, દલાલ કે વચ્ચે હોય ને શું કે, આ દલાલ જ સમજો ને, એ બહુ દાખલો કરે આપણે, એમ પ્રયાસ કરે તમે જોડાવો, આમ કરો તેમ કરો, તેવું કામ કરતા એને કાંઈક મળતું જ તે કરતા છે ને, સમજાય તમને, એને કાંક મળતું જ તે મહેનત કરતા, આપણને ફાયદો છે જ, પણ એને કાંક ફાયદો હશે તો જ કરતા હોય. એમ ભારત વર્ષની અંદર ભગવાન પણ ગ્રુપ વાઇઝ કરે છે, સમજાણું, પણ એમાં એને ફાયદો છે, કાંઈ ખાલી આપણા માટે જ કરતા. આપણે ભજન કરીએ એની ભેગું એનું ભજન મળે, અને જીવ જો મોક્ષને પથે આગળ વધે તેને મોટો ફાયદો પુરુષોત્તમ નારાયણ એના ઉપર રીઝી જાય, એટલા માટે દોડધામ કરે છે અને અખંડ સાધના તપ કરે. અરે કોઠા બોરા ખાય, કાંઈ ન ખાય, વગેરે વગેરે સાધના મહારાજ કે જે કરે છે એટલા માટે કરે છે, ભારત વર્ષની લોકો સુખી થાય, અને સુખી એટલા માટે કરવા ઈચ્છે છે કે એના એ પ્રાંતમાં આવે છે, એના વિભાગમાં આવે છે, અને એ જો સુખી થાય એ મોક્ષને પથે હાલે તો એને પણ જબરો ફાયદો થાય એમ છે, કારણ કે ભગવાન પુરુષોત્તમ એના ઉપર રીઝે એમ છે. પણ આ ફાયદો કોને થાય? તો ગ્રુપમાં જોડાય એને જ થાય, ગ્રુપમાં ન જોડાય એને કાંઈ ફાયદો થાય નહીં, ગ્રુપમાં ન જોડાય એને ફાયદો ન થાય અને ઓલ્યાને કાંઈ ન થાય, સમજાય? એમ જે ભજન ન કરે તો ભગતને કાંઈ ફાયદો ન થાય અને ભગવાનને કાંઈ થાય નહીં. નતર આ વચનમાં તો વાંચીને મનમાં એમ થાય કે ભગવાન હું કામ લેવા દેવીને આપણે હાટું તપ કરતા હશે, એમ થાય ને, સહજ સંકલ્પ થાય ને, રતિભાઈ થાય ને સંકલ્પ, એ હું કામ લીધા લેવા દેવીને તૂટતા હશે. પણ તમને ખબર, આ બ્રહ્માંડમાં લાભ વિના લાલો કોઈ દી લોટે નહીં, આમ એ પણ કઈ લાભ વિના કઈ કરતા નથી, એને મોટો લાભ છે, એટલા માટે આપણા માટે સાધના કરે, તપ કરે, વ્રત કરે, બધું જ કરે છે, એટલા માટે એને બહુ મોટો ફાયદો છે. આપણને તો છે જ, પણ એ બધો જ બેનિફિટ એ સ્કીમમાં જોડાય એને જ આવે છે, બીજાને આવતો નથી. તમારા મનોમાં એમ થાય તો મહારાજની જ વાત થઈ, મહારાજના ઉપાસક સિવાય બીજા ભક્ત તો એના માટે શું કામ કરે છે? પણ ભક્તજનો એના માટે એટલા જ માટે કરે છે કે એ જીવાત્મા પણ ભલે ભગવાનનો સ્વામિનારાયણનો આશ્રિત કોઈ પણનો આશ્રિત છે, એ ભજન કરે છે તો એના માટે પણ સાધના કરે છે, ભજન કરે તો ભજન કરે એટલે એ વ્યક્તિ પણ આગળ વધે, જેના ઉપાસક હોય તે તરત પહોંચે. અને પાછા ભગવાન તો બ્રહ્માંડ બ્રહ્માંડમાં પુરુષોત્તમ નારાયણ તો પધારતા જ હોય, એટલે તરત એના અધિપતિ કે તું અહીં સુધી પગ્યો, આટલા સ્ટેપ તું પાર ઉતરી ગયો, તો કે હા, તો કે હવે પુરુષોત્તમ નારાયણ ફલાણા બ્રહ્માંડમાં આજે તું ન્યા પગી જા જલ્દી, તારું કામ પૂરું થઈ જાય. એટલે ફટાક દેખાણ હોય લોકો જે બ્રહ્માંડમાં ભગવાન સ્વામિનારાયણ બિરાજતા હોય, પુરુષોત્તમ નારાયણ બિરાજ ત્યાં પગી જાય. એટલે જે ભગવાન નરનારાયણ સાધના તપ કરે છે એ ભારત વર્ષની અંદર કોઈ પણ ઉપાસના કરનારો ભક્ત હોય એ બધા જ ભક્તને અર્થે ભગવાન નરનારાયણ સાધના કરે છે, તપ કરે છે, કે જેનું ફળ આપણને મળે અને એને પણ મળે. ક્યાં સુધી કરે? તો કે રાત્રિ પ્રલય સુધી કરે. રાત્રિ પ્રલય એટલે આખો દાડો. ક્યાં સુધી? આખો દાડો સાધના કરે. આખો દાડો એટલે વિરાટ બ્રહ્માનો દિવસ, સવારથી તપમાં બેસી જાય હાં સુધી કરે. બોલો, વિરાટ બ્રહ્માનો, આપણા નહીં, ત્યાં તો આપણા 4 અબજ ને 32 કરોડ ઓરો હોય જાય, એનો એક દિવસ થાય ત્યાં, એટલી સાધના કરે છે. પણ એ ભારત વર્ષના ભક્તગણને અર્થે જ કરે છે, અન્યને અર્થે કરતા નથી. મહારાજ કે પરમાનંદ સ્વામી, બોલો હવે તમારો કઈ સંકલ્પ છે? તમે પ્રશ્ન કર્યો ને કે મહારાજ નરનારાયણ દેવ સાધના કરે તો બધાને ફળ કેમ નથી મળતું? મહારાજ કે સ્કીમમાં નથી જોડાણ એટલે નથી મળતું. સ્કીમમાં જોડાઈ જાય, હે, એ ગ્રુપની અંદર જોડાઈ જાય તો મળે, નથી જોડાણ નથી મળતું, જોડાઈને મળે છે. ઈથી વચનામૃતમ ફળ મૂક્યું. હવે આપણે 17મું વાંચીએ. સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ રે. સંવત 1877 ના ભાદરવા સુધી છઠ્ઠ દિવસ સંધ્યા સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્ય જેવા ખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા પર બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદ આગળ મુનિ તથા દેશ દેશની હરિભક્તની સભા ભરીને બેઠી હતી. અને ખરેખર ભક્તો, તમને સાચું કહું, વચનામૃત ગ્રંથ એક એવો છે, તમે જેમ જેમ વાંચો ને તેમ તેમ બહુ જ આનંદ આવે, બહુ આનંદ આવે. અને જેમ જેમ વાંચીને સાંભળીએ તેમ તેમ આમાંથી આપણને નવું નવું જાણવા મળે, આમાંથી બહુ ઊંડાણ જાણવા મળે. મારા અનુભવ પ્રમાણે કહું છું, વચનામૃતિએ ઘણી ફેરી વાંચ્યું છે, સત્સંગીજન વાંચ્યું છે, બીજા શાસ્ત્રો વાંચ્યા છે, પણ વચનામૃતમાં નવી નવી જે અનુભૂતિ થાય છે એવી અન્ય ગ્રંથોમાં નથી થતી. દરેક ફેરી નવી અનુભૂતિ, દરેક ફેરી નવી અનુભૂતિ. જે વચનામૃતમાં આપણને ઘેર ન પડતી હોય, આપણું હૃદય હા ન પાડતો હોય, અને વચનામૃત ગ્રંથ કેવો છે ખબર, એનો તમે યથાર્થ ઉત્તર ન થાય ત્યાં સુધી હૃદય હા જ ન પાડે, એ આમ બખેડા બખડ જંતર જેવું જ લાગે ત્યાં સુધી. આ ઘણી ફેર નહીં ઓપરેશન કરાવવાનું, પણ સરખું હાટકીનું સેટિંગ નથી હોય તો ભલે ને પાટો બાંધી દે ને ઉપર પછી હું પ્લાસ્ટર કરી દે ને પોહા એ કરે તો 15 દિવસ પછી દર્દી પાસે જાય કે સાહેબ આ દુખાવો નથી ગયો, હોજો ઉતરતો નથી. એમ તે આમાં એવું છે, જો હરખું સેટિંગ ન થાય તો હોજો ઉતરે જ નહીં અને દુખાવો માટે નહીં. એ હરખું સેટિંગ થાય તો જ હોજો ઉતરે ને તો જ તમને દુખાવો માટે તો જ હા પડે એમ એમ થાય કે ના બરાબર છે. અને મહારાજનો આશીર્વાદ છે, આ ગ્રંથને વારંવાર કોઈ વાંચશે તો આપ મેળે આના અર્થ સમજાય. હું તમને કહું, ગમે એટલું ગહન વચનામૃત હોય તમે ટેવ રાખો, વાંચે જ રાખો, વાંચે જ રાખો. મહારાજ કે આ વચનામૃતના કોઈ 100 ફેરી પાઠ કરશે ને તો આપોઆપ એને અર્થ સમજાવા માંડશે, અને 100 પાઠ મને ધારીને કરશે, મારી મૂર્તિને સંભાળીને કરશે તો મહારાજ કે પ્રગટ એનું દર્શન આપીશ. આ વચનામૃતને 100 પાઠ ભગવાનમાં વૃત્તિ રાખીને કોઈ કરે તો ભગવાન એને પ્રગટ દર્શન આપે, એટલી તાકાત આ વચનામૃતની છે. તમે આને પુસ્તક નહીં સમજતા, આ મહારાજ છે, આ પુસ્તક નથી, મહારાજની વાણીરૂપી સ્વરૂપ છે. વચનામૃત કોઈ સામાન્ય નથી. અને એટલે તો ભક્તો, આનું જેણે જેણે પાન કર્યું, વચનામૃતનું જેણે જેણે પાન કર્યું, તમે આખા સંપ્રદાયમાં દ્રષ્ટિ નાખશો તો તમને ખ્યાલ આવશે, વચનામૃતનું પાન કરનારો જ બ્રહ્મનિષ્ઠ પુરુષ બન્યો. એમ તમે એક તો બતાવો જેને વચનામૃત કોઈ વાંચ્યું નહોતું તેમ છતાં બ્રહ્મનિષ્ઠ સ્થિતિ પ્રાપ્ત થઈ, એવમ પછી ગ્રહસ્થ હોય તો ભલે ને ત્યાગી હોય તો ભલે, જેને વચનામૃત જિંદગીમાં હાથમાં લીધું નથી, વાંચ્યું નથી, એ કોઈ દિવસ મુક્ત થઈ ન શકે, કોઈ દિવસ બ્રહ્મનિષ્ઠ સ્થિતિ પ્રાપ્ત ન કરી શકે. માટે તમને અનુરોધ કરું છું કે તમારે અક્ષરધામમાં જ જો જવું હોય, મહારાજ સુધી જ પહોંચવું હોય તો વચનામૃત વાંચવાની ટેવ નહીં, વ્યસન પાડી દેજો. એ વિના રહી ન હગાય આમ, એવું વ્યસન પાડી દેજો. વચનામૃત વાંચવું જ પડે આમ, અને વાંચો ત્યારે જ એમ થાય હાશ આજ કંઈક મેં ખોરાક લીધો એમ, એવું વચનામૃત છે. મોટા મોટા સંતો અમુક અમુક ને તો વચનામૃત એક જ વાંચતા આવડે, બાકી કઈ ન આવડે, તો એ વચનામૃત વાંચ વાંચ જ કરતા હોય. બોલો, ધર્મ સ્વરૂપદાસ સ્વામી થઈ ગયા જુનાગઢમાં, ઓછું ભણેલા હતા. બીજો કોઈ ગ્રંથ એને જાજો વાંચતા ન આવડે, વચનામૃત વાંચ વાંચે જ કરે. અને એને સંકલ્પ કરેલો કે 108 પાઠ પૂરા થાય ને મારા સર્વોપરી નારાયણ વહન, તો 108 પાઠ પૂરા થાય એટલે મહારાજ મને તેડી જાય એમ. અને આમ શરીર થોડું ખડેધડે હતું, એક દોઢ પાઠ બાકી રહ્યો ને એને શિષ્યને ખબર પડી ગઈ જગન્નાથ પુરાણીને કે ગુરુદેવ તો જાઓ ને વિદાય કરે છે, દોઢ પાઠ પૂરો થાય. વચનામૃત હંગરી દીધું કે રખેન પાઠ પૂરો થઈ જાય ને જતા રહી તો ઓચિંતા, હજુ તો સ્વામીનું શરીર બરાબર છે, આપણને ભજનનું સુખ આવે છે. હંગરી દીધું. બીજું વચનામૃત પાછું મોટા અક્ષરનું વચનામૃત જ વાંચી શકે અવસ્થા થઈ, અને વચનામૃત છે બીજો ગ્રંથ વાંચેલું ને આખી જિંદગી એક જ વચનામૃત વાંચેલું એટલે એમાં સહેજ અટકળ અટકેલા હાલું જોવાતું હતું. એટલે બીજું વચનામૃત ફાવે નહીં, બધાને પૂછે તમે વચનામૃત ભાડ્યું છે, મારું ખોવાઈ ગયું, તમે જોયું વચનામૃત કોઈએ? તો બધા કે ના, અમે નથી જોયું. કે એમ એક દાડો જગન્નાથ ગોપીનાથ પુરાણી એ બહાર ગયેલા, અને એ બહાર ગયા અને સ્વામી આમ ફાફા મારતા, એમાં માળિયા ઉપર જડી ગયું અને ફટાફટ મળ્યા વાંચવા, હુતા એ નહીં મળ્યા વાંચવા. એક દાડો થયો ને તે અડધો પાઠ પૂરો કરી નાખ્યો એક દિવસ એક રાતમાં. અને ત્યાં કોઈ સમાચાર ગોપીનાથ પુરાણીને આપ્યા કે સ્વામીનાથમાં વચનામૃત આવી ગયું છે કે, અને તરત તાબડતોબ આવ્યો અને હાથમાંથી વચનામૃત લઈ દીધું. અને કે હવે તમારી અવસ્થા થઈ તો હવે તમારે વાંચવું નહીં, કે હવે તમે માળા ફેરવો, ધ્યાન કરો, વાંચ્યો નહીં આંખને નુકસાન જશે, એમ તેમ કરી પાછું હંગરી દીધું. ખરાબ આશય નહોતો, આશય શું હતો કે આવા બ્રહ્મનિષ્ઠ સંત તમારી સાથે હોય તો અમને ઘણી પ્રકારની સહાયતા રહે, એમ અમારે કોઈ પ્રકારનું ઉપાધિ ટેન્શન ન રહે. એટલા માટે એને હંગરી દીધું ફરીવાર હંગરી દીધું. અને એમને 2-4 મહિના થયા, અને બીજા ત્રીજા બધાને પૂછે, અને ગોપીનાથ પુરાણીને કે તમે જોયું તો આપોને કે વચનામાં, સ્વામી કે મને ખબર નથી ક્યાં ગયું એમ. અને એમાં વળી પાસે બીજે કંઈક ગામડામાં ગયેલા અને વળી પાછું ગોતતા ગોતતા જડી ગયું. અને જડી ગયું એટલે તરત જ સંતો સમાચાર મોકલ્યા, સ્વામી આવ્યા, પોણેક પહોંચી ગયેલા, પા વચનામૃત જ બાકી રહ્યું. અને ગોપીનાથ પુરાણે લઈ લીધું એમ કે સ્વામી તમને ના પાડી તો હું કામ વચનામૃત વાંચ વાંચ કરો, આંખ ખરાબ થઈ જાય. થોડાક વધ્યા શિષ્ય ગુરુ વઢીત પછી એવી રીતે વઢે ને વિનય થયા, તમારે આંખો ખરાબ થશે, શાંતિ ભજન કરો ને. ત્યારે ધર્મ સ્વરૂપદાસ સ્વામી ગયે, ગોપીનાથ આ દુનિયામાં મને રહેવું જરાય ગમતું નથી, કે આ જગતથી મારું મન સંપૂર્ણ ઉદાસ થઈ ગયું, હું કામ તું મને તાણી કરશો. હવે તો મહારાજને મળવા માટે મારું મન આતુર થયું છે, માટે હવે તું મને રોકીશ નહીં, મને વચનામૃત વાંચવા દે. કે હવે મારે મહારાજ સુધી વયું જવું છે, મહારાજ સુધી પહોંચી જવું છે, મારો રુધિર હવે મહારાજને મળવા માટે આતુર બન્યો છે, તું મને રોકીશ નહીં એમ. ભક્તો, ભક્તની કે સંતની સ્થિતિ આ હોવી જોઈએ, ભગવાનને મળવા માટે રુધિર આતુર થવો જ આતુર છે. જગતના જીવને જેમ આ દુનિયાના સુખ પ્રાપ્ત કરવા માટે રાત્રિ દિવસ સંકલ્પ વિકલ્પ થઈ રાખે છે, એમ ભગવાનના ભક્તને રાત્રિ દિવસ ભગવાનને રાજી કરવાના સંકલ્પ થવા જોઈએ. પોતાના સંકલ્પને તપાસવા, મને સંકલ્પ કેવા થાય છે, ભગવાનને રાજી કરવાના થાય છે કે બીજા થાય છે. ભગવાનને રાજી કરવાના સંકલ્પ જેને થવા માંડે એ ભક્તનું અંગ બદલવા માંડે, એને જે ક્રિયા કરતા ભગવાનને રાજી કરવાનો સંકલ્પ એમાં ફેર પડે એ ક્રિયાને છોડી દે. સમજાય? એ ક્રિયામાં લાખોની કરોડની કમાણી દેખાય તેને તો એ ક્રિયા છોડી દે. જેને ભગવાનને રીઝવવાનું તાન જાગે એવા ભક્તની વાત છે. કોની સાથે બેઠો તો સંકલ્પ ફરક પડી ગયો એનો સંગ છોડી દે. કોઈને અરે વાત કરી હતી, શું મેં વાંચ્યું તું, આજ મેં શું ખાધું તું, આજ કેમ મને સંકલ્પ આમ મળ્યા થવા, આજ હું ક્યાં ગયો તો, કઈ બાજુ ફરવા ગયો તો મને આવા સંકલ્પ થવા મીંડ્યા. ઘણા ઘણા થયું કે અમે તો ગમી ખાઈ તો હરખું જ રહીશ, પણ તારું અંધારું ગમગોળ જે હરખું જ રહે ને. હે, તારું આમે હાથમી ગયેલું જ છે, સંકલ્પ તો કોને દેખાય? હે, અખંડ સંકલ્પ સામે જેની દ્રષ્ટિ હોય, અને જેને શુભ સંકલ્પ જ થતો હોય, અશુભ સંકલ્પ ન થતો હોય, એમાં લગારે કશુભ થાય તો એને દેખાય, એને અશુભ સંકલ્પ દેખાય. બાકી કદડા જેવું ડોળું પાણી હોય એમાં કાંક પૂર્યું દેખાય તો તાજું તેલ જેવું જ દેખાય. આમ એમ ભગવાનના ભક્તો આવી શિબિરો કરી કરી આ કથા વાર્તા સાંભળી સાંભળી પહેલાં તો અંતઃકરણને તાજું તેલ જેવું કરવાનું અનુસંધાન સાધવ્યા. બહુ અંતઃકરણને શુદ્ધ કરવું છે, ભગવાન રાજી કરવા છે. અને ભગવાનના ભક્તો જે ભગવાનને રાજી કરવા માગતા જ હોય એવા ભક્તો, બધાએ કરતાં ભગવાનને વાલું બ્રહ્મચર્ય બહુ જ છે, અતિ મહારાજને વહાલું છે. તો બ્રહ્મચર્ય સિદ્ધ થાય એવો પ્રયાસ ગૃહસ્થ ભક્તો પણ કરે. અને ગૃહસ્થ આશ્રમમાં જોડાણા એટલે એવું ન માનવું કે આખી જિંદગી વિષયની અંદર લથબત્તા રહેવું. ગૃહસ્થ આશ્રમમાં જોડાયેલી વ્યક્તિ પણ મનમાં વિચાર કરે કે આ તો મારી આશક્તિ હતી એટલે હું ગૃહસ્થ આશ્રમમાં જોડાણો, બાકી મહારાજ સુધી જવું હોય તો ત્યાગી જેટલા નિર્વાસનિક થાય એટલું જ મારે થવું પડે. એવો નિર્વાસનિક ન થાવ તો ધામ કોઈ દી મળે નહીં, મહારાજના સાનિધ્યનું સુખ મળે નહીં. તો આખી જિંદગી 30, 40, 50 વર્ષ થયા, 60 વર્ષ થયા, 70 વર્ષ થયા, અંતો વિષયને ન છોડે અને માનો કે દેહ પડી જાય તો ધામમાં ક્યાંથી જાય? પછી કોઈક ભલે ને શ્રદ્ધાંજલિ દિવસે વખાણ ગમે એટલા કરે, એથી કઈ ધામ મળે? શ્રદ્ધાંજલિના છાંટાથી કઈ ધામના દરવાજા ખુલે ખરા? ભગવાનના ભક્તને તો નિર્વાસનિકપણા રૂપી શ્રદ્ધાંજલિ હોય. માટે બહુ ખટકો રાખવો, નિર્વાસનિક થવા માટે બ્રહ્મચર્ય આદિકનું પાલન કરવું છે. ખટકો રાખી રાખી વિષયમાંથી વૃત્તિઓને પાછી વાળવી છે. અને તમને સાચું કહું, જો તમારે ખરેખર નિર્વાસનિક થવું હોય, જો તમારે કામાદિક શત્રુ જીતવા હોય, તો ધંધા બિઝનેસમાંથી વર્ષમાં આ શિબિરમાં તો આવો છો, આમ થાય પણ 5 દાડા, 8 દાડા, 10 દાડા જેમ ઉંમર વધતી જેમ ટાઈમ કાઢતો જાઓ. જેમ રૂપિયાનો દસો દિવસો ભાગ કાઢે ને એમ સમયનો દસો દિવસો ભાગ કાઢવો, અને ભગવાનને ખરેખર સાધુને સંગે રહેતા શીખવું. જો તમારે ખરેખર નિર્વાસનિક થવાનો સંકલ્પ હોય તો તમને ખબર ન પડે ને સહેજે સહેજે નિર્વાસનિક થઈ જવાય, આમ સહેજે સહેજે વગર મહેનતે. તમને એમ લાગે આપણું તો આટલું ભજન તો ઘેરે કરતા હતા, અહીં 25 માળા ફેરવી, ઘેરે 25 માળા ફેરો જાત, પણ બેમાં બહુ ફેર પડે. સમજાય? ભલે તમે ન્યા કરતા એટલું જ ભજન, હું તો કહું અહીંયા કદાચ સેવા વગેરે રહેતી તેથી 5 માળા ઓછી ફરશે, પણ તોય તમે અહીંયા જેટલી નિર્વાસન થઈ શકશો એ સંસારમાં નહીં થાવ. પણ ખબર નહીં તમને આમ કેવી રીતે પકડ્યા છે સંસારે, આમ કેવી લગામથી આમ મજબૂતાઈથી પકડ્યા ખબર નથી પડતી તમને. ભલા માણસો આ કથા વાર્તા થાય કાંઈ નથી થતું મનમાં. હે, અમને તો આવો કોઈ જોગ નહોતો થયો, તોય મનમાં એમ થતો તો આ દેહ કાલ હવારે પડી જાય, હું ખાતરી ક્યારે મરી જાઉં, ભજન ક્યારે કરીશું. અને તમને આટલો મોટો જોગ બગડાટી બોલે અને તોય તમારા મનમાં એમ ન થાય આ ક્યાં સુધી સંસારમાં પડ્યા રહ્યા, કેટલા જન્મ કાઢશું, અને આપણે થોડા ચમનની જેમ ચામડા છૂતો હાટું જન્મ ન કરા એમ સંકલ્પ નથી થતો ભગવાન ભજવા હાટું જન્મ છીએ, કોઈ વિચાર નથી આવતો. વિચાર જો આવતો હશે તો તમારું વર્તન દેખાડશે, તમને ઘેરે રહ્યા પછી પણ આ બધું સાંભળી રાખશે, સાંભળશે. આટલું જ નહીં, આવવાનું મન પણ થાય, હાલો 8 દાડા ફ્રી છીએ જઈ આવી, અથવા તો ટાઈમ નીકળશે, ટાઈમ કાઢશો. ખેર એમાં કઈ મને હજી બહુ દેખાતું નથી એટલે બહુ ઊંડો નથી ઉતરો, આપણે આ વચન મત ઉપર જઈ જાય ફરી વાર, પણ કરવું પડશે. આમ જાણું કરવું પડશે, આજ કરો તોય ભલે, કરોડો જન્મ લઈને કરો તોય ભલે, એક દાડો આ જગતમાં મારે માટે નારી માત્ર નથી એમ, અને સ્ત્રી ભક્ત માત્ર સમજવું પડશે, આ બ્રહ્માંડમાં પુરુષ જેવું કોઈ તત્વ નથી એમ. આમ જયારે બેને પરસ્પર સમજાશે તે દાડ અક્ષર ધામના દરવાજા ખુલ્લા થાય, કઈ ધામ જવું કઈ જેમ તેમ વાત છે, અને જો જેમ તેમ હોત તો કરોડો નહીં, અબજો નહીં, અરે ખરવો નિખરવો અને મહાપદ્મ જેટલા જન્મ ધારણ કર્યા, કરોડો અબજો નહીં આટલા જન્મ લીધા, તોય પણ માયાના ફંદમાંથી બહાર ન નીકળ્યા. વિચારો ક્યારેક હુકામ ન નીકળ્યા, કહો બસ એમાં ને એમાં મથે જ રાખ્યા, મથે જ રાખ્યા, અને એને સુખ માન્યું એમ, એ સર્વ સમનાણું જેના પરિણામ આટલા જન્મ લીધા. અને હજી વાત નહીં સમજાય, હજી નહીં સમજાય તો કદાચ ધક્કો થાય. હે, માટે ભલા થઈને ધક્કો ન પડે, ભલા થઈ આ જોગમાં આવી ગયા પછી ધક્કો ન પડે, જોગમાં ન આવ્યો ને પડે સમજ્યા, આ જોગમાં આવ્યા પછી જો ધક્કો પડે તો ગજબ થાય, હોય જીવ ઉપર સુલમ થાય. માટે ધક્કો ન પડે એવું ભગવાનના ભક્તો કરી લેજો. આમાં એવું છે, જેને ખરેખર નિર્વાસનિક થવાનું તાન છે એને એમ થશે કે આ પડે છે, બીજાના મનમાં એમ થાય કે આના કરતા ન આવ્યો તો સારું હતું. આપણા મનમાં એમ કે બધી સત્સંગજીની સાંભળી જ્ઞા કથા કરી અહીં કરતા છે, અહીંયા તો જરાક જુદું કે છે કે પણ વાત આમ જ છે. મોટા મોટા સંતો તમે જુઓ, બાળમુકુંદાસ સ્વામી ને હારે સ્વામી જયારે ગામડા ફરે ને ત્યારે પાંચ પાંચ દસ દસ વીસ વીસ હરિભક્તો હારે ફરતા હોય. તે દાડે આમાં હારું હતું ને હવું નાહેલું જવાનું, એટલે બીજી કઈ ઝંઝટ હતી નહીં, પોતાનો ખલતો નાખે ખભે, અને બીજા રજોગણી વાતાવરણ નહોતું. એટલે પૂજા હોય ને એક સોણું હોય ને એક જબલું હોય, બસ બીજું કાંઈ ન મળે, એકાદ ફાળ્યું હોય અને હાલ્યું જવાનું થેલી ખભે નાખીને. અને આજ તો ભાઈ બે ત્રણ દી માટે ત્રણ સુટકેસ લાવે. અરે અમારે 15 દાડા યાત્રા હતી, એક દાદા ઉંમર લગભગ 80 ને 83 હશે, 9 થેલા બોલો 9 આટલા લબાશા, એના વજન જેટલું એક એક થેલામાં વજન, એવો 9 થેલા બોલો. આપણને એમ કે આને ફરી વાર પછી આવવું જ નહીં રાજકોટમાં. એમ જયારે બાળમુકુંદ સ્વામી ગામડે ફરતો વીસ વીસ હરિભક્તો હારે હોય, પણ સ્વામી શું કે ખબર, તમારે આવું હોય તો આવો હારે, પણ જે ગામમાં જે એ ગામમાં તમારે હા હારા હોય તોય ભલે, તમારા વેવાય હોય તોય ભલે, તમારા જમાઈ હોય તોય ભલે, તમારી દીકરી હોય તોય ભલે, એની ઘેરે ન જવાની શરત હોય તો આવજો, કે નહીં તો નહીં આવતા. અને હરિભગત નિયમલેખ સ્વામી નહીં જાય જ્યાં સુધી તમે ગામમાં રોકાવ ડેલાની બહાર ની નીકળીએ ત્યારે સ્વામી હારે ફેરવતા. આ તો સત્સંગ કરવા કદાચ હારે આવ્યો હોય ને તો આપણને અહીંથી એમ લાગે ઘેરે થઈ કે સ્વામી ને સત્સંગ કરવા ગયા, ભન્યા હું વાણીમાં ચડી જાય પાછા. સ્વામી જરાક મળતો હોય કે ગયા જાય જાય હવાર જાય ને હાજે પાછા આવે, ક્યાં ગયા તો કે જરાક મળવા ગયો, તોય જરાક હો, હા એનો 12 કલાક ખાવ જરાક. એમ માટે જરાક સાવધાન થાજો, જો મોક્ષ કરવો હોય તો, જો નિર્વાસનિક થવું હોય અને અક્ષરધામ સુધી જવું હોય, ફરીવાર માના ઉદરમાં ઊંધે માથે લટકવું ન હોય અને ભવાટીના ભટકણ થકી બહાર નીકળી મહારાજ સુધી પહોંચી જવું હોય તો મંડજો, હું તો કહું મંડી જ પડોવે. આ દુનિયામાં આપણે એટલા વર્ષ કર્યું, શું કરી લીધું કહો, શું કરી લીધું, મોટા મોટા મેલ બાંધી લીધા, તો બાકી છે મેલ બાંધી લ્યો, અને આ આ બધા તો ઉકલી ગયું કહેવાય કામ, બરોબર. હવે એને શું કરી લીધું આટલી જિંદગી કહો, એટલે આ બેઠેલામાં કોઈને મહેલ છે મોટો 50 કરોડનો છે, કોઈને પૂછી લીધો તમે ખાનગીમાં, તે હવે તો કોઈ 10 વર્ષ, કોઈ 5 વર્ષ, કોઈ 2 વર્ષ, કોઈ 2.5 વર્ષ, કોઈક તો આવતી શિબિરમાં નહીં હોય. પછી પૂછશે આમાં જ કોઈ ખેતવાળા કેમ કલ્યાણ દાદા નો આવ્યો, તો કલ્યાણ દાદા તમને ખબર ને શિબિર પછી એમ ઘેરા ગયા, ત્રીજી દી વ્યા ગયા કે, પણ તો એ કલ્યાણ દાદાના મનમાં એમને થતું કે મંડી પડીએ. માટે છોકરા બોકરાની બધી ચિંતા છોડી દે, ભજન કરવા માંડો. ભજન ભક્તો હું તમને વાર ભજન વધારો, બસ બીજી વાત છોડો, ભજન વધારો, ચાલતા ચાલતા અખંડ એમ રાખો, હું મારો મહારાજ, હું મારો મહારાજ, મંડી જ પડો, બીજી વાત રહેવા દો. બીજી ત્રીજી છોકરા છે એની બધી મૂકો, છોકરાને ધંધાનું નહીં પૂછો, અને છોકરા પૂછે ને તો એને કહેવાનું તને જેમ પોહાય એમ કરી, મને પૂછતો નહીં, એમ મને પૂછતો, છોકરાને પૂછો નહીં. અને છોકરા ન તમને પૂછે ને કોઈ કામનું, તેનો પાછો ખરખરો નહીં કરો, અને તે આમાં જ ખરખરો થતો હોય. છોકરાએ દુકાન રાખી, મને પૂછ્યું નહીં ભાઈ, હું પૂછીને કામ છે હવે, એનો ખરખરો ન કરો, છોકરા ન પૂછે એનો. અને હું તો એમ કહું તમને, જ્યારે જમવા બોલાવે ત્યારે જાવું, 1/2 કલાક મોડા પાડે બોલાવે તો એનો ખરખરો ન કરવો, 1/2 કલાક મોડું થઈ ગયું તો જમવાનો કાંઈ ખરખરો નહીં, એક જ ખરખરો. આજ ભજન ઓછું નથી થયું ને ભાઈ, એક જ ખરખરો, મંડી જ પડો. જેટલી ઉંમર એટલી માળા કરી જ નાખવી પેલા, સમજાય, 50 તો 50 ને 60 તો 60 ને 70 તો 70 ને 90 તો 90, જેટલા વર એટલી માળા. અને પછી જો ટાઈમ વધે તો ધ્યાનમાં બેહવું, પણ 90 તો એક ફેરી કરી જ નાખવી. આવું જ ધામમાં હે અને હકીકતો આમાં એવું નહીં માનું, આમાં હોય હશે વીરલા, એને છોટ લાગી જાય, ખરેખર આપણે કઈક કઈક થાપ ખાઈ જઈ છે, જેટલું ભજન થવું જેટલું નિત કરતા મંડી પડશે, અને મંડી પડશે પગી જાય, અને એમાં કોકું કાચા રહી જાય. અને આને તો ઘણા બધા સંકલ્પ છે પાછા, એ આપણે તો ક્યાં બધા ધોળા થયા છે કે કોક જ ધોળો છે એમ, તે ધોળા થાય પછી કરવું છે. માટે ડાહ્યા બનજો. એટલું જ મારું કહેવું છે ભક્તો, ભજન ખૂબ કરશો, મહારાજને અંતરવૃત્તિથી સંભાળજો, ખૂબ સંભાળવા ભગવાનને. એક મૂર્તિ નક્કી કરવી, આ જ મૂર્તિ ધારીને એ મૂર્તિને નિર્નિમેષ નિરખે રાખવી, મિશોનમેષ મટકું માર્યા વિના પછી એ મૂર્તિની પાસે હૃદયમાં ધારવી, હૃદયમાં સંભાળવી, વળી પાછા બારે મારને ધારવા, વળી પાછા હૃદયમાં સંભાળવા. અને એમ કરતા કરતા આખો દાડો વ્યતીત થાય, રોજ એવું નક્કી કરું કે આજ મહારાજને મારે હૃદયમાં સંભાળવા, એમાં ચડતું ઉપડતું જે ભાલ, એમાં મહારાજની તિલક આકારની રેખા છે ને, આખો દાડો મહારાજની રેખાની સાથે મુખારવી સંભાળવું, સવારથી હા જુદી, આખો દાડો, આખો દાડો એ મુખારવીને સંભાળતા સંભાળતા મુખારવીની સાથે આખું શરીર, પણ મુખ્ય લક્ષાંક રેખા, એમ અર્જુનને હતું ને પેલું મચ્છની આંખ નિશાન, એમ નિશાન બનાવી, બીજે દાડ નિશાન બદલવું કે રેખાની જમણી બાજુ કેસથી શહેર નીચે અહીં એક નાનો ચિહ્ન છે, બસ એ નિશાન બને, હવારથી હા જુદી આને મંડી રહેવું. ત્રીજે દિવડી સંકલ્પ કરો, મહારાજની ઉપલી નીચલી જે બે પાપણ છે એમાં ઝીણી ઝીણી કડચલી પડ્યા છે, બાસી મારાની બંને આંખોને નિરખતા નિરખતા એમાં જે કળસલી ઝીણી ઝીણી પડ્યા છે, ઝીણી મારાની સુંદર પાતળી પાપણો છે એ નિરખતા નિરખતા આખો દાડો કાઢવો. ચોથા દાડે ફેરવું, મારે નમણી નાસિકા છે પોપટની ચાંચ તરીખી, એમાં ઝીણા ઝીણા શ્રીના ચાઠાને ચિહ્ન છે, બસ એ નાસિકા આખો દાડો હવાર ત્યાં હા સુધી મંડી રહેવું. એમ જો મંડી રહો ને, હે એકની એક જગ્યાએ મહારાજ કહે કે નરમ દોરડી એકની જગ્યાએ જો હાલે જ રાખે ને તો કડક કેવો પથ્થર હોય, લોઢા જેવો હોય તો પણ કાપો પાડી દે, એમ આપણી વૃત્તિ પણ આમ ને આમ જો હરડી બની જ રહે તો, કારણ શરીર લોઢાથી મજબૂત છે પણ એમાં કાપો પાડી દે અને આર પાર નીકળી જવા હે અને મહારાજ સુધી પહોંચી જવા હે. માટે અનુસંધાન રાખવું, આમને છોકરાને હોપી દેવું, આમાં બેઠેલા એ નક્કી કરવું કે હવે વહેલા વહેલા હંકેલીને છોકરાને હોપી દેવું. સંકલ્પ છે ને થોડા નાના રાખવા, બહુ મોટા ન કરવા, કારણ કે મોટો સંકલ્પ એટલે આંબાય ટાઈમ લાગે ને, નાના સંકલ્પ રાખવા. આટલું થઈ ગયું, છોકરાને હોપી દીધું અને ભજન કરવું. મહારાજ જો રાજી કરવા હોય તો બહુ સરસ મહારાજ આપણને.